એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપ સૌનું સ્વાગત. આજકાલ શું ખાવું શું ન ખાવું એ સવાલ જાણે બહુ જ ગૂંચવાઈ ગયો છે, નહીં?
હા, ખરેખર સુપરમાર્કેટમાં જાઓ એટલે હજારો વસ્તુઓ, કોની સલાહ માનવી ખબર જ નથી પડતી.
અને આપણી થાળીમાં જે આવે છે તે ખરેખર ક્યાંથી આવ્યું, કેવી રીતે બન્યું, એની તો ભાગ્યે જ કોઈને ખબર હોય છે.
બિલકુલ. અને આ જ મૂંઝવણ, આ જ દ્વિધાના મૂળ સુધી જવાનો પ્રયાસ કરે છે માઇકલ પોલનનું એક બહુ જ પ્રભાવશાળી પુસ્તક ધી ઓમનિવર્સ ડિલેમા.
માંસાહારીની મૂંઝવણ, ભોજનની સફર, એમ કહી શકીએ ને?
હા, લગભગ એવું જ. આ પુસ્તક આપણને પૂછવા પ્રેરે છે કે ભાઈ, આપણે જે ખાઈએ છીએ એની પાછળની આખી વાર્તા શું છે.
અને એટલે જ આ વિષય આજે બહુ જ મહત્વનો બની જાય છે, કારણ કે ખોરાક એટલે ખાલી પેટ ભરવાની વાત નથી રહી હવે.
ના, જરાય નહીં. એ આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે, પર્યાવરણ સાથે, આપણી સંસ્કૃતિ સાથે અને આપણી નૈતિકતા સાથે પણ જોડાયેલો છે.
બરાબર. અને પોલન આ બધા જોડાણોને એટલી સરસ રીતે ખોલી આપે છે. ચાલો તો શરૂ કરીએ આ રસપ્રદ સફર.
ચોક્કસ, શરૂઆત કરીએ લેખકથી. માઇકલ પોલન કોણ છે આ વ્યક્તિ?
હા, જણાવો ને જરા.
પોલન અમેરિકાના જાણીતા લેખક છે, પત્રકાર છે અને બર્કલી યુનિવર્સિટીમાં પત્રકારત્વ ભણાવે પણ છે. એમનું મુખ્ય કામ રહ્યું છે ખોરાક, ખેતી અને પર્યાવરણ આ બધા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે એના પર.
અને એમની લખવાની રીત પણ કંઈક ખાસ છે એમ સાંભળ્યું છે. મતલબ ખાલી રિસર્ચ કરીને નથી લખતા.
ના, એ જ તો એમની ખાસિયત છે. પોલન કોઈ ખેડૂત નથી, રસોઈયા નથી કે નથી કોઈ પોષણશાસ્ત્રી.
ઓ, તો પછી
એક જિજ્ઞાસુ સંશોધક છે. આપણા જેવા જ સવાલો એમને થાય, પણ ફરક એ છે કે એ જવાબ શોધવા માટે જાતે જ એ સિસ્ટમનો ભાગ બની જાય છે.
જાતે જ? કઈ રીતે?
દાખલા તરીકે, પુસ્તકમાં એમણે એક વાછરડું ખરીદ્યું અને પછી એ ફીડલોટમાં ગયું, કતલખાને ગયું, આખી સફર એમને ટ્રેક કરી.
અરે બાપરે.
એટલું જ નહીં, જે ટકાઉ ખેતી કરતા ફાર્મ વિશે લખે છે ત્યાં જઈને કામ પણ કર્યું. શિકાર કરતા શીખ્યા, જંગલમાંથી ખાવાની વનસ્પતિઓ ઓળખતા શીખ્યા.
એટલે એ જે લખે છે એ એમનો પોતાનો અનુભવ છે, ખાલી સાંભળેલી વાત નથી.
એકદમ સાચી વાત. આ પ્રત્યક્ષ અનુભવ જ એમના લખાણને આટલું જીવંત અને વિશ્વસનીય બનાવે છે. જટિલ મુદ્દાઓને પણ એ પોતાની વાર્તાઓ દ્વારા એકદમ સરળ બનાવી દે છે.
તો હવે પુસ્તક પર આવીએ. એનો મુખ્ય સવાલ શું છે? તમે કહ્યું એમ પેલી મૂંઝવણ.
હા, પુસ્તકનો કેન્દ્રીય પ્રશ્ન બહુ સરળ છે. આપણે રાત્રિભોજનમાં શું ખાવું જોઈએ?
આ તો રોજનો સવાલ છે.
હા, પણ પોલન કહે છે કે આધુનિક સમયમાં, ખાસ કરીને પશ્ચિમી દેશોમાં, આ સવાલ એક મોટી મૂંઝવણ બની ગયો છે. ઓમનિવોર એટલે સર્વભક્ષી જીવ, જેમ કે માણસ, જે ઘણું બધું ખાઈ શકે છે. પણ જ્યારે તમારી પાસે હજારો વિકલ્પો હોય અને પરંપરાગત માર્ગદર્શન ન હોય, ત્યારે શું ખાવું એ નક્કી કરવું બહુ મુશ્કેલ બની જાય છે. એ જ છે ઓમનિવોરની મૂંઝવણ.
અને આ મૂંઝવણનું કારણ?
મુખ્ય કારણ પોલન મુજબ એ છે કે આપણી જે આધુનિક ઔદ્યોગિક ખોરાક પ્રણાલી છે, એણે આપણને આપણા ખોરાકના મૂળથી સાવ અલગ કરી દીધા છે.
એટલે કે
સુપરમાર્કેટમાંથી આપણે જે ચમકતું પેકેટ લાવીએ છીએ એની પાછળ શું છે, એ કયા ખેતરમાં ઉગ્યું, કઈ પ્રક્રિયા થઈ, એ આપણને ભાગ્યે જ ખબર હોય છે. આ જે અંતર વધી ગયું છે ને, એના લીધે ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે, સ્વાસ્થ્યની, પર્યાવરણની, પશુ કલ્યાણની.
મતલબ પેલું જે દાદીમાનું જ્ઞાન હતું કે કઈ ઋતુમાં કઈ ભાજી ખવાય, કયું અનાજ સારું, એ બધું ગયું.
હા, પોલન એવું જ કહે છે. એ પરંપરાગત જ્ઞાન જે પેઢી દર પેઢી ચાલતું હતું, એનો લોપ થઈ રહ્યો છે અને એની જગ્યાએ એક એવી સિસ્ટમ આવી ગઈ છે જે મુખ્યત્વે નફા પર ચાલે છે. અને આ સિસ્ટમ પર રાજ છે મકાઈનું અને કેટલીક મોટી કંપનીઓનું.
મકાઈ આખી સિસ્ટમ પર?
હા, એ સમજવા માટે પોલેને પુસ્તકને ચાર મુખ્ય ખોરાક શૃંખલાઓમાં વહેંચ્યું છે. પહેલી છે ઔદ્યોગિક શૃંખલા અને એનો રાજા છે મકાઈ.
ઓકે, ચાલો આ ઔદ્યોગિક શૃંખલા વિશે વાત કરીએ. લાગે છે આ બહુ મહત્વનો ભાગ છે.
ખરેખર પોલન બતાવે છે કે અમેરિકન ખોરાક પ્રણાલીમાં મકાઈ કેવી રીતે છવાઈ ગઈ. સરકારી સબસિડી, મોનોકલ્ચર ખેતી, આ બધાને લીધે મકાઈ એટલી સસ્તી થઈ ગઈ કે
બધે જ વપરાવા લાગી.
બધે જ. તમે કોઈ પણ પ્રોસેસ્ડ ફૂડનું લેબલ જુઓ, હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ, મલ્ટોડેક્સ્ટ્રિન, સ્ટાર્ચ, કોર્ન ઓઇલ, કંઈ ને કંઈ મકાઈનું નીકળશે જ, જાણે અદૃશ્ય ઘટક.
પોલને પેલું મેકડોનલ્ડના ભોજનનું ઉદાહરણ આપ્યું છે ને, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, સોડા, ચિકન નગેટ્સ, સોસ, બધું છેવટે મકાઈમાંથી. વાંચીને જ નવાઈ લાગે.
અને આ જ મકાઈ મોટા જથ્થામાં પશુઓને ખવડાવવામાં આવે છે, ખાસ કરીને પેલી ફીડલોટ્સમાં.
ફીડલોટ્સ એટલે
કોન્સન્ટ્રેટેડ એનિમલ ફીડિંગ ઓપરેશન્સ, મતલબ હજારો પશુઓને નાની એવી જગ્યામાં ફેક્ટરીની જેમ રાખવામાં આવે, એમને કુદરતી ખોરાકને બદલે મુખ્યત્વે સસ્તી મકાઈ ખવડાવાય.
પણ ગાયો માટે મકાઈ કુદરતી ખોરાક નથી, ખરું ને?
બિલકુલ નહીં. આનાથી એ બીમાર પડે એટલે પછી એમને ટનબંધ એન્ટીબાયોટિક્સ આપવી પડે, જેથી એ જીવતા રહી શકે અને વજન વધારી શકે. સસ્તા માંસ પાછળની આ છૂપી કિંમત છે. પર્યાવરણનું નુકસાન, એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સનો ખતરો, પશુઓ પર અત્યાચાર,
અને આ બધું ગ્રાહકથી છુપાવેલું. કોઈ પારદર્શિતા જ નહીં, બસ નફો અને કાર્યક્ષમતા જ મુખ્ય.
બરાબર. હવે આ ઔદ્યોગિક સિસ્ટમની સામે એક વિકલ્પ આવ્યો, ઓર્ગેનિક.
હા, ઓર્ગેનિક તો સારું જ હોય ને, કેમિકલ વગરનું.
એવું આપણે માનીએ છીએ, પણ પોલન એની પણ ઊંડી તપાસ કરે છે. એને ઔદ્યોગિક ઓર્ગેનિક અથવા બિગ ઓર્ગેનિક કહે છે.
ઔદ્યોગિક ઓર્ગેનિક એવડે શું? ઓર્ગેનિક પણ ઔદ્યોગિક કેવી રીતે?
શું છે કે જેવી ઓર્ગેનિકની માંગ વધી એટલે મોટી કંપનીઓ આમાં કૂદી પડી, અને એમણે ઓર્ગેનિક ખેતીને પણ પોતાના ઔદ્યોગિક મોડલમાં ફિટ કરી દીધી.
મતલબ?
મતલબ કે હજારો એકરમાં ઓર્ગેનિક પાક લેવાય, કદાચ કેમિકલ પેસ્ટિસાઇડ ન વપરાય, પણ હોય તો મોનોકલ્ચર જ, લાંબા અંતરનું ટ્રાન્સપોર્ટેશન થાય, સુપરમાર્કેટમાં ઓર્ગેનિક ટીવી ડિનર મળે.
પેલું ઓર્ગેનિક દૂધનું ઉદાહરણ પણ છે ને, કે ગાયો કદાચ ઓર્ગેનિક ચારો ખાતી હોય, પણ ભાગ્યે જ ખુલ્લામાં ચરવા જતી હોય.
હા, કાયદાનું પાલન થતું હોય, પણ જે મૂળ ભાવના હતી કુદરત સાથે સુમેળમાં ખેતી, એ ક્યાંક પાછળ રહી જાય. પોલન આને સુપરમાર્કેટ પેસ્ટોરલ કહે છે. પેકેટ પર નાના સુંદર ખેતરનું ચિત્ર હોય, પણ પાછળ મોટો ઉદ્યોગ હોય.
તો પછી સાચા અર્થમાં ટકાઉ ખેતી, જે પર્યાવરણને નુકસાન ન કરે, એવી શક્ય છે ખરી?
હા, બિલકુલ શક્ય છે. અને પોલન એનો એક ઉત્તમ નમૂનો રજૂ કરે છે. વર્જિનિયામાં આવેલું પોલિફેઝ ફાર્મ, એના ખેડૂત છે જોયલ સેલેટન.
પોલિફેઝ ફાર્મ શું ખાસ છે એમાં?
સેલેટન પોતાને ઘાસના ખેડૂત કહે છે. એમનો ફાર્મ કોઈ ફેક્ટરી નથી, પણ એક જીવંત ઇકોસિસ્ટમ છે. એ કુદરતી ચક્રની નકલ કરે છે.
કઈ રીતે?
જેમ કે ગાયો ઘાસમાં એક ટુકડા પર ચરે, પછી એમને ત્યાંથી હટાવી લેવાય, એ પછી ત્યાં મરઘીઓ આવે એગમોબાઇલમાં.
એગમોબાઇલ, ફરતું મરઘાઘર.
હા, એ મરઘીઓ ગાયના છાણને ફેલાવે, એમાંથી જીવાત ખાય અને જમીનમાં ખાતર ભેળવે. પછી ડુક્કર આવે, એ જમીનને ખેડે. દરેક પ્રાણી પોતાનું કુદરતી કામ કરે અને જમીનને વધુ સારી બનાવે.
અરે વાહ, આ તો બહુ જ સરસ વિચાર છે. કોઈ કેમિકલ ખાતર નહીં, કોઈ દવા નહીં,
કશું જ નહીં. અને પરિણામ, જમીન વધુ ફળદ્રુપ બને, જૈવ વિવિધતા વધે, પાણી બચે, પશુઓ ખુશ રહે, અને આ રીતે ઉછરેલા પશુઓમાંથી મળતો ખોરાક પણ વધુ પૌષ્ટિક હોય છે.
તો પછી બધા આવું કેમ નથી કરતા?
કારણ કે આ મોડલ મશીન પર ઓછું અને ખેડૂતના જ્ઞાન, અનુભવ અને મહેનત પર વધુ આધાર રાખે છે. એને મોટા પાયે એક સરખી રીતે લાગુ કરવો મુશ્કેલ છે, એમાં સતત ધ્યાન રાખવું પડે.
સમજાયું. હવે આ ઔદ્યોગિક અને ટકાઉ વિકલ્પો પછી પોલેન ત્રીજા રસ્તે જાય છે, વ્યક્તિગત ખોરાક શૃંખલા, એટલે કે જાતે શિકાર કરવો અને ખાવાનું એકઠું કરવો. આ થોડું વિચિત્ર નથી?
આજના જમાનામાં કદાચ લાગે, પણ આ માણસની સૌથી જૂની રીત છે ખોરાક મેળવવાની. ફોરેજિંગ એટલે જંગલમાંથી, કુદરતમાંથી ખાવાલાયક વસ્તુઓ, ભાજી, ફળ, મશરૂમ શોધીને ભેગી કરવી.
એના માટે તો બહુ જ્ઞાન જોઈએ ને, કયું ઝાડ ખવાય, કયું ઝેરી.
ચોક્કસ, ઊંડું પર્યાવરણીય જ્ઞાન જોઈએ, પણ એ આપણને કુદરત સાથે, ઋતુઓ સાથે ફરી જોડે છે.
અને શિકાર, માંસ ખાવાની નૈતિકતાનો સવાલ તો આવે જ.
હા, અને પોલન એનો સીધો સામનો કરે છે. એ જાતે શિકાર કરવાનું શીખે છે. પુસ્તકમાં એમણે જંગલી ડુક્કરના શિકારનું વર્ણન કર્યું છે.
એમનું શું તર્ક છે આ પાછળ?
એમનું કહેવું છે કે ઔદ્યોગિક કતલખાનાઓમાં જે હિંસા થાય છે, એ આપણાથી છુપાવેલી હોય છે. આપણે એના વિશે વિચારતા નથી, પણ જ્યારે તમે જાતે શિકાર કરો છો ત્યારે ખોરાક માટે જીવન લેવાની જે વાસ્તવિકતા છે એનો તમારે સામનો કરવો પડે છે, એ જવાબદારી સ્વીકારવી પડે છે, એ વધુ પ્રામાણિક સંબંધ છે ખોરાક સાથે.
એક અલગ જ દ્રષ્ટિકોણ છે. પુસ્તકના અંતે પોલન એક સંપૂર્ણ ભોજન બનાવે છે ને, બધું જાતે મેળવેલું.
હા, એ જાણે પેલી મૂંઝવણનો ઉકેલ શોધવાનો એમનો અંગત પ્રયાસ છે. એ ભોજન સમજ, કૃતજ્ઞતા અને ઇકોસિસ્ટમ સાથેના જોડાણનું પ્રતીક છે.
તો આટલી બધી વાતો પછી આ પુસ્તકમાંથી આપણે મુખ્ય કયા સંદેશા લઈ શકીએ જે આપણા રોજિંદા જીવનમાં કામ લાગે?
હા, ઘણા મહત્વના મુદ્દા છે. પહેલો અને કદાચ સૌથી મોટો,
પેલું આપણા ખોરાકથી દૂર થઈ જવાનું.
બરાબર, પહેલો મુદ્દો ખાનાર અને ખોરાકના સ્ત્રોત વચ્ચેનું અંતર. આપણે જાણતા જ નથી કે આપણું ભોજન ક્યાંથી આવ્યું, અને આ અજાણતા જ આપણને નુકસાનકારક સિસ્ટમને ટેકો આપવા પ્રેરે છે. ભારતમાં પણ, ખાસ કરીને શહેરોમાં આ અંતર વધી રહ્યું છે.
બીજો મુદ્દો મને લાગે છે પેલી સસ્તા ખોરાકની છૂપી કિંમત. આપણે ખાલી પેકેટ પરનો ભાવ જોઈએ છીએ.
હા, પણ એની પાછળ પર્યાવરણને કેટલું નુકસાન થયું, આપણા સ્વાસ્થ્ય પર લાંબા ગાળે શું અસર થશે, પશુઓ સાથે કેવો વ્યવહાર થયો, એ બધી કિંમત આપણે ચૂકવીએ છીએ, પણ પરોક્ષ રીતે. આપણે માત્ર MRP થી આગળ વિચારવાની જરૂર છે.
ત્રીજો મુદ્દો પેલો મકાઈ અને ઔદ્યોગિક સિસ્ટમનો પ્રભાવ. કેવી રીતે અમુક પાક અને અમુક કંપનીઓ આપણા આખા ખોરાક તંત્રને નિયંત્રિત કરે છે.
ચોક્કસ, ભારતમાં પણ હવે પ્રોસેસ્ડ ફૂડનું ચલણ વધ્યું છે. અમુક જ પાકો પર નિર્ભરતા વધી રહી છે, એના વિશે વિચારવું જોઈએ.
પણ સારી વાત એ છે કે વિકલ્પો છે, જેમ કે પેલું પોલીફેઝ ફાર્મ. એટલે ચોથો મુદ્દો, પુનર્જીવિત ખેતી શક્ય છે.
હા, ખેતી જમીનને બગાડવાને બદલે સુધારી પણ શકે છે. ભારતમાં આપણી પાસે પરંપરાગત ખેતીનું કેટલું જ્ઞાન છે. ટકાઉ પદ્ધતિઓ અપનાવી શકાય, સ્થાનિક ખેડૂતોને મદદ કરી શકાય.
અને છેલ્લો, પાંચમો મુદ્દો.
પાંચમો મુદ્દો, ખાવું એ માત્ર પેટ ભરવાની ક્રિયા નથી, પણ એક નૈતિક અને પર્યાવરણીય કાર્ય છે. આપણી પસંદગીઓ આપણા મૂલ્યો દર્શાવે છે. શું આપણે એવા ખોરાકને ટેકો આપવા માંગીએ છીએ જે પર્યાવરણને નુકસાન કરે છે, કે પછી આપણે કંઈક સારું પસંદ કરી શકીએ?
આ પુસ્તકમાં એવી ઘણી વાતો છે જે ખરેખર વિચારતા કરી મૂકે. અમુક વાક્ય તો યાદ રહી જાય એવા છે.
હા, જેમ કે એક વિચાર છે, આપણે જે રીતે ખાઈએ છીએ તે કુદરતી દુનિયા સાથેના આપણા સૌથી ઊંડા જોડાણનું પ્રતિનિધિત્વ કરે છે. મતલબ, આપણી થાળી આપણા પર્યાવરણ સાથેના સંબંધનો અરીસો છે.
અને પેલો વિચાર કે ઔદ્યોગિક ખોરાક શૃંખલા ગ્રાહકોને અંધારામાં રાખવા માટે રચાયેલ છે, આ સાંગડીને તો એમ થાય કે કેટલી બધી વાતો આપણાથી છુપાવવામાં આવે છે. પારદર્શિતાની કેટલી જરૂર છે.
અને સામે પક્ષે પોલીફેઝ ફાર્મ જેવી જગ્યાઓ આશા આપે છે. પેલો વિચાર, ખેતી જમીનને સાજી કરી શકે છે અને તેના દ્વારા ખોરાકને પણ. મતલબ કે સકારાત્મક બદલાવ શક્ય છે.
અને છેલ્લે પેલી મૂળ મૂંઝવણ, આધુનિક સમયમાં ખોરાકની વિપુલતા છે પણ પરંપરાગત માર્ગદર્શન નથી, એટલે પસંદગી કરવી મુશ્કેલ બની ગઈ છે. આટલા બધા ઓપ્શન્સમાં શું સારું શું ખરાબ એ જ સમજાતું નથી.
સાચી વાત છે. તો હવે સવાલ એ થાય કે આપણે સામાન્ય માણસ તરીકે આ બધું જાણીને શું કરી શકીએ?
હા, એ જ મહત્વનું છે. રોજિંદા જીવનમાં શું ફેરફાર લાવી શકાય?
પોલન કોઈ કડક નિયમો નથી આપતા, પણ દિશાસૂચન જરૂર કરે છે. પહેલું તો સભાન ગ્રાહક બનવું.
એટલે કે
લેબલ વાંચવા.
હા,
લેબલ વાંચો, એમાં શું લખ્યું છે એ સમજવાનો પ્રયત્ન કરો. બહુ બધા અજાણ્યા કેમિકલ્સ હોય કે બહુ પ્રોસેસ્ડ લાગે તો ટાળો. નેચરલ કે હેલ્ધી જેવા દાવાઓ પર સવાલ ઉઠાવો.
બીજું શું?
વિકલ્પોને ટેકો આપો. શક્ય હોય તો સ્થાનિક ખેડૂતો પાસેથી ખરીદો. ખેડૂત બજારમાં જાઓ. ઋતુ પ્રમાણે જે શાકભાજી ફળો મળતા હોય એ ખાઓ. આપણી જૂની પરંપરાગત વાનગીઓ બનાવો.
અને હા, ઘરે રસોઈ બનાવવી, એનાથી ઘણો ફરક પડે નહીં?
બહુ જ મોટો ફરક. જ્યારે આપણે જાતે રસોઈ બનાવીએ છીએ ત્યારે આપણને ખબર હોય છે કે અંદર શું નાખ્યું છે. કાચા આખા ઘટકો સાથે કામ કરવાથી ખોરાક સાથેનો સંબંધ જીવંત બને છે.
પેલી કિંમતવાળી વાત પણ મહત્વની છે.
હા, કિંમત કરતાં મૂલ્ય પર ધ્યાન આપવું. કયો ખોરાક વધુ પૌષ્ટિક છે, કોનાથી પર્યાવરણને ઓછું નુકસાન થાય છે, શું ખેડૂતને યોગ્ય વળતર મળે છે. કદાચ થોડું મોંઘું લાગે, પણ વધુ ચૂકવો, ઓછું અને સારું ખાઓ, એ મંત્ર અપનાવી શકાય.
અને છેલ્લે આહારમાં વિવિધતા. ખાલી ઘઉં, ચોખા, મકાઈ નહીં, પણ જુદા જુદા ધાન્ય, કઠોળ, બાજરી, જુવાર આ બધું ખાવું.
બરાબર. ટૂંકમાં થોડા વધુ જાગૃત બનવાની જરૂર છે, સવાલ પૂછવાની જરૂર છે. આપણી નાની પસંદગીઓ પણ મોટો બદલાવ લાવી શકે છે.
મારા માટે તો આ ચર્ચામાંથી એ શીખવા મળ્યું કે આપણે ખોરાકને કેટલી સહજતાથી લઈ લઈએ છીએ, એની પાછળની આખી દુનિયા વિશે વિચારતા જ નથી. મકાઈવાળું ઉદાહરણ તો આંખ ખોલનારું હતું.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે ખોરાક સાથેનો જે સંબંધ તૂટી ગયો છે એને ફરી સાંધવાની જરૂર છે. ખાવાની ક્રિયાને યાંત્રિક નહીં પણ એક સભાન, કૃતજ્ઞતા ભરેલી પ્રવૃત્તિ બનાવવી જોઈએ.
સાચી વાત. જ્યારે ખબર હોય કે આ થાળીમાં શું છે અને ક્યાંથી આવ્યું છે, ત્યારે કદાચ એનો સ્વાદ પણ વધુ સારો લાગે. આપણે જે ખાઈએ છીએ એ આપણે કોણ છીએ એનો પણ એક ભાગ છે.
એકદમ. એટલે જ પોલન કહે છે, ધ્યાનથી જુઓ, સવાલ પૂછો અને સભાનપણે પસંદગી કરો.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.